તારીખ 14/12/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 584 585 અને 586 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 271
પદ્ધતિને પોસ્ટકાર્ડ પૂરું કરેલું છે. જેમ નિર્મળ તારે સ્ફટિકની તેમ જ જીવ સ્વભાવ રહે તે જીને જોઈએ ધર્મ પ્રકાશી પ્રબળ કષાય અભાવ સ્ફટિક રત્નનું દ્રષ્ટાંત આત્મ સ્વરૂપને સમજાવવા માટે શાસ્ત્રોમાં સમય સારા દે પરમાગમોમાં પણ પ્રસિદ્ધ છે. જેમ પારદર્શક સ્વભાવ છે, જેને કોઈ વર્ણ નથી, પારદર્શક પણ હોવાથી જેને કોઈ વર્ણ નથી, એમ જીવ પણ કોઈ મલિનતા વિનાનો કષાયના અભાવ સ્વરૂપે પ્રબળ એટલે સર્વાંશે સંપૂર્ણપણે જેને કષાયનો અભાવ છે એવો જીન ધર્મ છે. ધર્મ જે પ્રકાશ કર્યો છે, ધર્મનો પ્રકાશ કર્યો છે જૈનેન્દ્રદેવે, એ કષાયના અભાવ સ્વરૂપે, કષાયના કોઈ અંશના સદભાવ સ્વરૂપે ધર્મ નથી. પ્રબળ કષાયનો અભાવ એટલે કષાયના કોઈ અંશના સદભાવે ધર્મ નથી, અભાવે ધર્મ નથી. જેટલો અભાવ એટલો ધર્મ, સંપૂર્ણ અભાવે સંપૂર્ણ ધર્મ. વિચારવાનને સંગથી વ્યતિરિક્ત પણ પરમ શરીર રૂપ છે. વિચારવાન જીવ એટલે મુમુક્ષુ જીવે બને તેટલો લૌકિક સંગ છે ત્યાંથી જુદા રહેવું. લૌકિક સંગ પ્રસંગ એનાથી બને એટલું જુદા રહેવું, આઘા રહેવું, દૂર રહેવું એ એના માટે કલ્યાણનું કારણ છે, શ્રેયનું કારણ છે. અથવા લૌકિક જનોનો જે સંગ છે એમાં જો જીવને રસ પડે છે તો એને લૌકિક ભાવો અને લૌકિક વિષયોનો રસ એમાં છે પોતાને, કે જે આત્માને શ્રેયરૂપ નથી, અશ્રેયરૂપ છે, એમ સીધી વાત છે. એટલે લૌકિક સંગથી જુદાપણું, વ્યતિરિક્તપણું, જુદાપણું, દૂરપણું એ વિચારવાન જીવને શરીર રૂપ છે. સંગ પોતે કરે છે કે થાય છે, પોતાને રસ કેટલો છે સવાલ એ છે. સંયોગ યોગ પદ્રવ્યનો એ તો યુગાનો યોગ પ્રમાણે અથવા પૂર્વકર્મ પ્રમાણે અથવા આ જીવની પૂર્વે વિચારપૂર્વક પ્રવૃત્તિ નહીં થઈ હોવાને કારણે શું કરવા પોતાના માટે લીધું ને એમણે આગલા પત્રમાં, કે તમે આ ધંધો વેપારમાં ફસાણા કારણ શું છે, કે પૂર્વે વિચાર નહીં કરીને પ્રવૃત્તિ કરેલી એટલે અવિચારપણે પ્રવૃત્તિ કરેલી એનું ફળ ભોગવીએ છીએ. અત્યારે રુચિ નથી, ગમતું નથી, ત્રાસ લાગે છે, દુકાને બેઠા છે પણ ત્રાસ લાગે છે, પણ અમારા જેવો વિચાર વિચાર પૂર્વે વિચાર કર્યા વિના પ્રવૃત્તિ કરેલી છે. હિત અહિતનો વિચાર કર્યા વિના એટલે આત્માના હિત અહિતનો વિચાર કર્યા વિના પ્રવૃત્તિ કરી છે અને એ પ્રવૃત્તિ એની કર્મ નિબંધન કરીને એનું ફળ અત્યારે ભોગવીએ છીએ. એમ છે અત્યારે કેટલો જીવ રસ લે છે એના ઉપર એનો અપરાધ છે. જેટલો રસ લે એટલો અપરાધ છે. પાંચસો પંચ્યાસીમાં પણ સૌભાગ્યભાઈને આદ પદનું મથાળું ટાંકીને એક નાનો પત્ર લખેલો, કે જેમ નિર્મળ તારે સ્ફટિક તણી તેમજ જીવ સ્વભાવરે તેજીને વીરે રે ધર્મ પ્રકાશ્યો પ્રબળ કષાય અભાવરે. સત્સંગ નૈષ્ઠિક શ્રી સ્વભાવ તથા શ્રી ડુંગર પ્રત્યે નમસ્કાર પૂર્વક. સહજ ગ્રંથ અત્યંત પ્રકાશિત થયે એટલે સર્વ કર્મનો ક્ષય થયેલ અસંગતા કહે છે અને તે સુખ સ્વરૂપતા કહે છે. જ્ઞાની પુરુષોના તે વચન અત્યંત સાચા છે, કેમ કે સત્સંગથી પ્રત્યક્ષ અત્યંત પ્રગટ તે વચનોનો અનુભવ થાય છે. અત્યારે સત્સંગમાં એ વાતનો સ્પષ્ટ અનુભવ થાય છે કે જેટલો અસંગ પણ થાય છે, સંગથી દૂર જવાય છે, એટલો જીવ અપરાધથી બચે છે. જેટલો પોતે સંગ કરવા જાય છે એટલો અપરાધ થાય છે. તો જ્ઞાની પુરુષોએ તો એનો છેલ્લો છેડો જે છે, અંત છે, એ પ્રકાશિત કર્યો છે કે સહજ આત્મદ્રવ્ય જો અત્યંત રીતે પરિપૂર્ણ પ્રકાશ થાય તે ઉપાદાનથી નિમિત્તથી લઈએ એટલે કે સર્વ કર્મનો ક્ષય થાય એ જ અસંગતા કહે છે. એક પરમાણુ માત્ર નહીં મળે ન સ્પર્શના, જે અપૂર્વ અવસરમાં ગાયું, એક પરમાણુની સ્પર્શના પણ આ આત્મદ્રવ્યને કરવા યોગ્ય નથી. એક પરમાણુને પણ સ્પર્શવા યોગ્ય નથી. અનેક દ્રવ્યનો પરિચય કરવો, અનેક દ્રવ્યનો સંગ કરવો, સંગનો અર્થ એ છે પોતે સંગમાં જાય એનું નામ સંગ છે. બીજો પદાર્થ ક્ષેત્રથી નજીક જાય એને સંગ નથી કહેવાતો. આપણે અહીંથી ભાવનગરથી સોનગઢ જતા હતા રવિવારે, તો ગુરુદેવનો સત્સંગ કરવા જતા હતા અને ત્યાં સોનગઢ ગામની 4000ની વસ્તી 8-8 દિવસ ત્યાં સોનગઢમાં જ રહે છે. તો ગુરુદેવનો સંગ, ગુરુદેવને સંગ હતો એનો કે એમ, ગુરુદેવ નો સંગ એ લોકોને હતો. ક્ષેત્રથી નજીકો હોવા હતા એ લોકોને ત્યાં સત્પુરુષનો સંગ છે એવી વાત લાગુ નથી પડતી, ન તો ગુરુદેવને એ જીવોનો સંગ છે એ વાત લાગુ પડે છે. જે જીવો સંગ કરવા જાય છે ને, જેની સાથે સંગને યોગ્ય કઈ વ્યવહાર થાય છે, મનથી વચનથી કાયાથી જે કઈ પ્રવૃત્તિ થાય છે, ત્યારે એને સંગ દોષ છે કે સંગ દોષ નથી એનો ન્યાય કરવો પડે છે. માત્ર ક્ષેત્રથી તો કઈ સવાલ નથી. છે દ્રવ્યોનો સંગ અનાદિ અનંત વિશ્વની અંદર છે. કયા ક્ષેત્રે છ દ્રવ્ય નથી એટલો એવું એક પરમાણુ રહે એટલું કોઈ ક્ષેત્ર ખાલી નથી કે જ્યાં છ દ્રવ્ય નથી. જીવ નથી, પરમાણુ નથી, આકાશ નથી, ધર્માસ્તી નથી, અધર્માસ્તી નથી કે કારણો નથી. છ દ્રવ્યનો સંગ છે, આ લોકના છ દ્રવ્યો છે અને આ લોકમાં સદાય પૂરા ક્ષેત્રની અંદર વ્યાપેલા છે, રહેલા છે. એટલે સંગ છે એ રીતે સંયોગનો સંગ છે એનો દોષ છે એમ કહેવાનો ક્યાંય અભિપ્રાય નથી. પણ આ જીવ પોતે પરિણામથી સંબંધ કરે છે, રાગથી, દ્વેષથી, મોહથી, કોઈ પણ પ્રકારે, ત્યારે એ સંગ કરે છે એમ કહેવામાં આવે છે. શું કહે છે કે લૌકિક જનોનો સંગ એ રીતે કરવા જેવો નથી. સંપૂર્ણ મોક્ષ થાય, સર્વ કર્મનો ક્ષય થાય એ જ અસંગતા કહી છે. ત્યારે અસંગતા કહી કેમ કે સંપૂર્ણપણે જીવના પરિણામ સમગ્ર રીતે પોતાના સ્વરૂપમાં લાગેલા રહે છે, સ્વરૂપથી બહાર કિંચિત પણ પરિણામ જઈને કોઈ પર દ્રવ્યનો સંગ કરતા નથી, માટે તે અસંગ દશા કહેવા યોગ્ય છે. અને એવી અસંગ દશામાં સુખ સ્વરૂપપણું છે. એવી દશા કેવી છે? એ દશા સુખ સ્વરૂપે છે, આત્મિક સુખ એમાં પ્રગટ થાય છે, સંગનો ભાવ મટતા. આ તો સુખ દુઃખની સમસ્યાનું સમાધાન છે કે આ જીવને દુઃખ શું કરવા થાય છે, બીજો સંગ કરવો છે. માટે કોઈ જીવનો, કોઈ પરમાણુનો, પોતાને સંગ કરવો છે એને એના કારણે એને દુઃખ છે, અથવા પોતાના પરિણામ પોતાના સ્વરૂપને છોડીને અન્ય પદાર્થ પ્રત્યે ખેંચાય છે, આકર્ષાય છે, એ આકુલતાને જન્મ આપે છે, એ આકુલતાને જન્માવે છે. સાથે સાથે જ તત્કાળ આકુલતાનો જન્મ થાય છે, એનું નામ દુઃખ છે. જો પોતાના સ્વરૂપમાં પરિણામ રહે તો ત્યાં સુખ પ્રગટે છે, આંશિક સ્વરૂપમાં રહે તો આંશિક સુખ પ્રગટે છે, સંપૂર્ણપણે સ્વરૂપમાં લીન રહે તો સંપૂર્ણ સુખ પ્રગટે છે. આ પરિણામનું વિજ્ઞાન સુખ દુઃખ સંબંધીનું છે. પોતે કહે છે કે જ્ઞાની પુરુષોના તે વચન અત્યંત સાચા છે. અમને અંશે સુખ પ્રગટ થયું અને અંશે સંગ અસંગનો અનુભવ કર્યો ત્યારે એમ લાગે છે કે જ્ઞાની પુરુષે આ વાત કરી છે તે અત્યંત સાચી છે, સંપૂર્ણ સાચી છે, નિસંદેહપણે એ સ્વીકારવા જેવી છે, ક્યાંય શંકા કરવા જેવી નથી. કેમ કે સત્સંગથી એનો અનુભવ થાય છે, સત્સંગથી પ્રત્યક્ષ અનુભવ થાય છે, અત્યંત પ્રગટ અનુભવ એનો થાય છે. એટલે સત્સંગથી એ વાત અનુભવ ગોચર થાય છે. પોતાને અનુભવ થવામાં, અસંગપણાનો અનુભવ થવામાં સત્સંગથી તે અનુભવ ઉત્પન્ન થાય છે, સત્સંગ એમાં કારણ બને છે. હવે થોડું એક રીતિમાં માર્ગદર્શન આપે છે કે નિર્વિકલ્પ ઉપયોગનો લક્ષ્ય સ્થિરતાનો પરિચય કર્યાથી થાય છે. પરિચય એટલે અહીંયા એ જાતનો પોતાનો પુરુષાર્થ કરવામાં આવે, વારંવાર પુરુષાર્થની પ્રેક્ટિસ કરવામાં આવે, સ્વસન્મુખતાનો વારંવાર પ્રયત્ન કરવામાં આવે, પ્રયત્નરૂપ અભ્યાસ કરવામાં આવે તો નિર્વિકલ્પ ઉપયોગમાં સ્થિરતા કેવી હોય, કેમ હોય એનો લક્ષ્ય જાય છે. નિર્વિકલ્પ ઉપયોગમાં કેવા પ્રકારે આત્મ સ્વરૂપની સ્થિરતા રહે એનું જ્ઞાન, એનું લક્ષ્ય થવું ઘટે છે. તો એ કેવી રીતે થાય? શાસ્ત્ર વાંચવાથી ન થાય, શાસ્ત્ર સાંભળવાથી ન થાય, એ તો એક જાણવા મળે છે. શાસ્ત્ર વાંચવું અને સાંભળવું એમાં એક માહિતી મળે છે, પણ ખરેખર જીવ પોતે પ્રયત્ન કરે ત્યારે એનો લક્ષ્ય થાય છે. અહીંયા એમ કહેવું છે કે સમજવાના બે પ્રકાર છે. એક તો જીવ સમજવા બેસે વાંચતી વખતે, સાંભળતી વખતે, વિચારતી વખતે, ત્યારે અમુક પ્રકારે સમજણ થાય છે, પણ એ ઓખ સમજાય રહે છે. એ સમજણનો હદ શું છે, એ સમજણની મર્યાદા શું છે, કે ઓખ સમજાય રહે છે. પણ ઓખ સમજાની નિવૃત્તિ કરવી હોય અને ખરેખર સમજણ કરવી હોય ત્યારે જીવે પ્રયોગમાં, પ્રેક્ટિસમાં, પ્રયત્નના અભ્યાસમાં, પુરુષાર્થમાં આવવું પડે છે. જ્યારે જીવ એ પ્રકારે પુરુષાર્થ કરે છે ત્યારે એને ખરેખર સમજણ થાય છે. કેમ કે આ વિષય સમજવા માટે જુદી જુદી મર્યાદામાં વિભાજિત થયેલો છે. એક વ્યાખ્યાથી જે સમજણ આપવામાં આવે છે શબ્દ દ્વારા, ત્યારે એની અમુક મર્યાદા છે. શબ્દો પોતાની મર્યાદામાં રહીને એ વાત કરે છે. પછી એ શબ્દો જ એમ કહે છે કે જે વાત ખરેખર કરવાની છે જ્ઞાનની, જે જ્ઞાનમાં આવવા યોગ્ય છે, એ વાત મારી મર્યાદામાં નથી. એના માટે તો જ્ઞાનની પ્રેક્ટિસ કરે ત્યારે જ સમજાયું છે, એ વગેરે સમજાયું નથી. આપણે તો ઘણી વાર દ્રષ્ટાંત લઈએ છીએ, રોટલી ઉપર વેલણ ફેરવતા ફેરવતા રોટલી થાય છે. કણિકનો લવો છે, રોંધો છે, એના ઉપર હવે એ તો વ્યાખ્યા થઈ, વ્યાખ્યામાં એમ પણ કહ્યું કે ગો થાય એવી રીતે ફેરવું, ગો થાય એવી રીતે એટલે કેવી રીતે, રોટલી ગો બને અને વાંકી છોકી ન બને એવી રીતે વેલણ ફેરવવું, પણ એવી રીતે એટલે કેવી રીતે એ શબ્દનો વિષય નથી. શબ્દની મર્યાદા ત્યાં પૂરી થાય છે કે તમને કહ્યું કે ગોળ થાય તેવી રીતે વેલણ ફેરવો, તેવી રીતે એટલે કેવી રીતે, તો કે એ શબ્દમાં ન આવે, આવે આવે તો કહી દો બરાબર. પછી એમ કહે કે ભાઈ રોટલી બધી જગ્યાએ એક સરખી, જાડી પાતળી એક જગ્યાએ, જાડી એક જગ્યાએ, પાતળી એક જગ્યાએ, કાણાવાળી એક જગ્યાએ, ઢોરાવાળી, એવું કાંઈ ન થવું જોઈએ, એક સરખી લેવલ વાળી થવી જોઈએ. એવી રીતે વેલણ ફેરવો, એવી રીતે એટલે કેવી રીતે, તો કે એ તો તમે ભણવા બેસીને વજન આપો ત્યારે ખબર પડે કે આ વજન અહીંયા વધારે ન જવું જોઈએ, આ બાજુ વધારે ન જવું જોઈએ, બે હાથમાંથી એકે હાથે વધારે વજન ન જવું જોઈએ, કેવી રીતે ન જવું જોઈએ, એ પ્રેક્ટિસનો વિષય છે. પ્રેક્ટિસ કર્યા વિના આખી જિંદગી જોવે કે આ રોટલી આમ બનાવે છે તો પણ રોટલી બનાવતા વણતા ન આવડે, નજરે જોવે તો ન આવડે, વ્યાખ્યા સાંભળે તો ન આવડે એમ નહીં, નજરે જોવે તો પણ ન આવડે, બનાવતા શીખે ત્યારે જ આવડે, પ્રેક્ટિસ કરે ત્યારે જ આવડે. એવી લૌકિક સામાન્ય કાર્યોની કળા જેને કહેવામાં આવે છે. બીજો દ્રષ્ટાંત લે છે, આ માણસ સાયકલ ચલાવે છે કે નહીં, સાયકલ એકે બાજુ નમે નહીં તો ચાલે, નમી જાય તો પડી જાય, આગળ નહીં ચાલે, તો કે બેલેન્સ રાખવું, એકે બાજુ નમવા ન દેવી, વ્યાખ્યા તો સારી છે. કેવી રીતે ચલાવે કે જેવી રીતે એકે બાજુ ન નમે એવી રીતે, પણ કેવી રીતે ન નમે તો કે એ ઉપર બેસીને નક્કી કરવાનું છે. એ ક્યારે સમજાય? પોતે ફેરવવાનું શીખે ત્યારે સમજાય. એનું કોઈ ટ્યુશન લેવાથી ન સમજાય, એ વિશે શીખવા બેસે તો ન સમજાય, પુસ્તક વાંચે તો, કેમ કે ભાષાની મર્યાદા પૂરી થાય છે. આ તો સ્થૂળ પુગ્ગના કાર્યો છે, એમાં પણ ભાષાની મર્યાદા છે. તો અરૂપી એવું આત્મદ્રવ્ય કે જેને વાણીને એને કાંઈ લેવા દેવા નથી, વિજાતીય દ્રવ્ય છે વાણી તો, ચૈતન્ય દ્રવ્યથી એ જળ પરમાણુનું વિજાતીય દ્રવ્ય છે. એ સંબંધીને સમજણ મેં અહીંયા તો નિર્વિકલ્પ ઉપયોગનો લક્ષ કીધો છે. નિર્વિકલ્પ ઉપયોગનું સ્વરૂપ કેવું હોય એ લક્ષમાં ક્યારે આવે, જ્ઞાનમાં એ ક્યારે સમજાય? વાત તો વ્યાખ્યા તો કરી કે વિકલ્પ નહીં તે નિર્વિકલ્પ, પણ ખરેખર એનો ભાવ ક્યારે ભાસે? કે સ્વસન્મુખતાનો પુરુષાર્થ કરે, સ્વસન્મુખ થઈને સ્થિર થવાનો પ્રયત્ન અભ્યાસ કરે, ત્યારે નિર્વિકલ્પતા અને સ્થિરતા શું, નિસ્વિકલ્પતા અને અસ્થિરતા શું એનો ભાવ ભાસે. ત્યાં સુધી એ પરિચય કર્યા વિના એનો લક્ષ્ય એટલે જ્ઞાન થાય એવું નથી, અથવા ભાવ ભાસે એવું નથી. લક્ષ્યનો બીજો અર્થ છે અહીંયા ભાવ ભાસે, એને લક્ષ કહે છે. સુધારસ, સત્સમાગમ, સત્શાસ્ત્ર, સદવિચાર અને વૈરાગ્ય ઉપશમ એ સૌ તે સ્થિરતાના હેતુ છે. વ્યવહાર વ્યવહાર કારણો, હેતુ એટલે અહીંયા વ્યવહાર કારણો છે. સુધારસ એટલે પૂર્વ ભૂમિકા, જેમાં સ્વસન્મુખતાનો પુરુષાર્થ સ્વરૂપ થાય કરવામાં આવે છે, એને વ્યવહારે કારણ કહેવામાં આવે છે. કેમ કે પૂર્વ પર્યાય છે ને, માટે એને વ્યવહાર કારણ કહેવામાં આવે છે. એ સુધારસ સત્સમાગમ તો પ્રત્યક્ષપણે બાહ્ય નિમિત્ત છે, સત્શાસ્ત્ર પણ પ્રત્યક્ષપણે બાહ્ય કારણ છે, સદવિચાર એ પણ પૂર્વ પર્યાય છે એનો, અને વૈરાગ્ય વૃક્ષમ એ પણ બીજા બીજા ગુણોને આનુષંગિક પર્યાય છે, કે એ બી પર્યાય સાથે સાથે એને હોવી જોઈએ પૂર્વ ભૂમિકામાં, તો એ સ્થિરતા થવાનું કારણ બને. વૈરાગ્ય વૃક્ષમ ન હોય તો પણ સ્થિરતા ન થાય, આ જીવને સદવિચારનો ઉદ્યો હોય તો પણ એને સ્વરૂપ સ્થિરતાનું લક્ષણ ન થાય, સત્સામાર્ગમ કે સત્શાસ્ત્રથી એ વાત સમજવાનો પ્રયત્ન ન કરે તો જેને વ્યાખ્યાની ખબર નથી એને પ્રેક્ટિસ ક્યાંથી આવડે. અથવા ગુરુદેવ કહેતા કે હજી જેને કાને વાત પડી નથી, એ તો બિચારો ક્યાંથી પ્રયત્ન કરશે? કાને વાત પડી પણ હજી જેને વિરોધ ઉભો આવે છે કે આમ ન હોય, સત્પુરુષના વચનોને એને પોતાને સ્વીકાર થતો નથી, વિરોધાભાસ લાગે છે એને, તો એને ક્યાંથી આ કાર્ય થવાનું હતું? સમજે સમજે કે દિવસે અને પ્રયોગ કરે કે દિવસે, આ બે વાત કરતા હતા. સમજે કે દિવસે અને પ્રયોગ ક્યારે કરે, એટલે સમજે પછી પ્રયોગ પણ કરે, એ ત્યાર પછીની આ વાત છે. એકલા સાંભળે, વિચારે, સમજે, તો એ સમજણમાં કોઈ પૂરી મર્યાદાથી એ વાતની સમજણ થતી નથી, અથવા ઓઘ સંજ્ઞાની નિવૃત્તિ થતી નથી. ઓઘ સંજ્ઞાની નિવૃત્તિ અર્થે શું કરવું? કહ્યું ને આગળ એક પત્ર 449 માં થાય છે ને, આપણે ક્યાં ચાલી ગયો, વાણિયા ચાલી ગયો, 449. પાંચમો પેરેગ્રાફ છે, નીચેથી છેલ્લો, પણ એનો ઉપરનો પેરેગ્રાફ છેલ્લેથી બીજો નીચેથી. આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લોભ સંજ્ઞા, ઓઘ સંજ્ઞા અને અસત્સંગ એ કારણો છે. કાં તો જીવને લોક પરિચય બહુ ગમે છે અને લોકોની દ્રષ્ટિએ પોતાનું સ્થાન માન અને પોતાની છાપ એ બરાબર સારી હોય તો ઠીક એવો જે અભિપ્રાય છે, આના લીધી આ લોક સંજ્ઞા છે. ઓઘ સંજ્ઞામાં જે સમજે છે પણ પ્રયત્ન કર્યા વગર માત્ર સમજે છે એ ઓઘ સંજ્ઞામાં રહી જાય છે. જે સાવ સમજતા નથી ને ક્રિયા કરે છે એ તો ઓઘ સંજ્ઞામાં છે એ તો કહેવાની પણ જરૂર નથી, કે જે સમજ્યા વગર બધી ક્રિયાઓ કરે છે. પણ જે સત્શાસ્ત્રને સત્સમાગમ કરીને સમજે છે પણ પ્રયોગ કરતા નથી, એ ત્યાં સુધી, જ્યાં સુધી પ્રયોગ કરતા નથી ત્યાં સુધી ઓઘ સંજ્ઞામાં છે. પ્રયોગે ચડે છે ત્યારે એની ઓઘ સંજ્ઞાની નિવૃત્તિ, જેમ જેમ ભાવ ભાષણ થતું જાય તેમ તેમ ઓઘ સંજ્ઞાની નિવૃત્તિ થતી જાય, અને ત્યારે જીવને આત્મ સ્વરૂપ વિશે કલ્પના ન થાય, નિર્ણય સાચો થાય. સાચો નિર્ણય થવા અર્થે કલ્પના નહીં થવી, અને કલ્પના નહીં થવા અર્થે લોક સંજ્ઞા, ઓઘ સંજ્ઞા અને અસત્સંગ રૂપ કારણોથી મુક્ત થઈ જવું, ત્યારે નિર્ણય થાય. આમ સીધી લાઈન છે. અસત્સંગમાં તો શું છે કે પોતે અવગુણી જીવોનો સંગ કરે છે, એના પ્રત્યે પ્રીતિ રાખે છે, એની અપેક્ષા રાખે છે, અને લોકસંજ્ઞામાં મુખ્યપણે આબરૂ, કીર્તિ, માન, સન્માન ને એને પોતાની જે કઈ સ્થાન છાપ છે એ છાપને બીજાની નજરની અંદર વધારે ને વધારે સારી થાય, બીજાની નજરમાં મારું સ્થાન વધારે સારું ગણાય, લોકોની નજરમાં હું સારો ગણાવ, આ લોકસંજ્ઞા આત્મ સ્વરૂપનો નિર્ણય નહીં થવા દે.
સત્સંગમાં આવીને પણ આવી પહેલા મનમાં રહ્યા કરતા
હોય, એમાં શું થાય કે સત્સંગનું જે ટોળું હોય એમાં એને પાછી પોતાની છાપ, કે મને કોઈ ધર્માત્મા ગણે તો સારો, મને કોઈ ધર્મી જીવ ગણે તો સારો, મને કોઈ આત્માર્થી ગણે તો સારું, મને કોઈ વિદ્વાન ગણે તો સારું, મને કોઈ પંડિત સમજે તો સારું, એમ કાંઈ ને કાંઈ પોતાના વિશે કલ્પના કરે છે. જે એવી જે કલ્પના છે તે આત્મ સ્વરૂપથી જુદી જાતની છે, આત્મ સ્વરૂપ એવું નથી એવી એની કલ્પના છે. એ કલ્પનાની નિવૃત્તિ ન થાય, કેમકે એમાં નજર જ બીજા સામું રહે છે, મને લોકો આમ ગણે તો સારું, લોકોની નજરમાં હું આમ ગણાવું છું એ વધારે સારી રીતે એમને એમ સ્થાન રહી જાય તો સારું, એથી ઊંચું સ્થાન પ્રાપ્ત કરો તો સારું. એ જાતની જે લાલચ છે આ જીવને, જેમ પૈસાની લાલચ વાળો પ્રવૃત્તિ કરે પૈસા માટે, એમાં માનની લાલચ છે એ માન માટે પ્રવૃત્તિ કરે છે. હું નમ્ર દેખાવ તો સારું, લ્યો ચાલો, હું સરળ દેખાવતો સારો, આ ગુણવાચક લોક સંજ્ઞા છે. કેટલી બધી છેતરામણી ચીજ છે. લોકો મને નમ્ર સમજે તો સારો, લોકો મને સરળ સમજે તો સારો, લોકો મને ગુણવાન સમજે તો સારો, લોકો મને બહુ સમજદાર સમજે તો સારો, બુદ્ધિશાળી સમજે તો સારો, મારી સલાહ બધાને લેવા યોગ્ય છે એવી મારી છાપ હોય તો સારો. કોઈ ને કોઈ પ્રકારે બીજાની નજરમાં પોતાને નક્કી કરવો છે. આ લોકદ્રષ્ટિ છે, લોક સંજ્ઞા છે. આ જીવને સ્વરૂપ નિર્ણય નહીં કરવા દે, સાચો નિર્ણય નહીં કરવા દે. અને અસત્સંગમાં પોતે પ્રીતિ કરી કરીને કોઈ એક વ્યક્તિ વ્યક્તિ એક વ્યક્તિ કે વધારે વ્યક્તિઓ સાથે સંબંધ કરવા જાય છે, એ અસત્સંગ છે. પોતાથી ગુણવાનનો સંગ કરવો તે સત્સંગ છે. અથવા પોતાની બરાબર કક્ષાના હોય પણ આત્મકલ્યાણની ભાવનાવાળા હોય અને ધ્યેયવાળા હોય એનો સંગ કરવો તે સત્સંગ છે. એ સિવાયનાનો સંગ કરવાનો અભિપ્રાય છોડી દેવો, સદંતર છોડી દેવો, ત્યાંથી અસત્સંગ શરૂ થાય છે. અને કોઈ અવગુણી જીવો દોષ કરતા હોય, દેવગુરુ શાસ્ત્રની વિરાધના કરતા હોય, ખોટા રસ્તે ચાલતા હોય, ખોટી પ્રરૂપણા કરતા હોય, એના સંગ કરવાની પ્રીતિ કરવી, એની સાથે સંબંધ આપણે જાળવી રાખવો. ભાઈ સંબંધ છે ને, આપણે સંબંધ તો જાળવી રાખવો, સંબંધ તોડવો નહીં. એ બધું કુસંગમાં જાય છે, એ અસત્સંગમાં નથી, એ તો કુસંગમાં જાય. એ અસત્સંગ ને કુસંગ એ પણ જીવને પોતાના જીવના સ્વરૂપનો નિર્ણય નહીં કરવા દે, સન્મુખ નહીં થવા દે, ભાવ નહીં પાસે. જેટલી ધર્મની પ્રવૃત્તિ કરશે એ ઘાણીના બળદ જેવી છે. ઘાણીનો બળદ આખો દી આવ્યો અને રોજ આખો દી આવ્યો અને આખી જિંદગી આવ્યો, હાલી હાલીને ક્યાં ગયો? એ ત્યાંનો જો કોલું કે બેલ કે કોષ હજાર ત્યાં ત્યાં છે, અનાદિમાં ત્યાં ત્યાં છે. ધર્મની પ્રવૃત્તિ ઘણી કરી છે, આ જીવે પૂજા કરી, ભક્તિ કરી, દાન દીધા, તપશ્ચર્યાઓ કરી, જપ કરી, યાત્રા કરી, શાસ્ત્ર વાંચ્યા, બધું કર્યું. ક્યાં છે? ઘાણીના બળદની જેમ ત્યાંનો ત્યાં છે. જરાય આભો ગયો નથી, ઘરની બહાર એક ડગલું નથી, જે ઠેકાણે છે એ જ ઠેકાણે, પહેલાના પહેલા ગુણસ્થાને, એ ગુણસ્થાનમાંથી કાંઈ ફેરફાર થયો નથી. એ તો ક્રતકારી અનુમોદનાનું ફળ એ જ છે, પણ અનુમોદનાથી છેતરાઈ જાય છે. અનુમોદનાની એને ખબર નથી પડતી. સંગ કરવા ગયો ત્યારે તેને પ્રવૃત્તિ કરી તો કોઈ એમ કે ભાઈ તમે શું કરવા સંગ કરો છો, એ સંગ કરવા જેવો નથી, નકામાં તમે દોષમાં આવી જશો. પણ અનુમોદના છે એમાં છેતરાઈ જાય છે, કેમ કે એ પ્રવૃત્તિ નથી દેખાતી જીવને. ભાવમાં નિષેધ આવવો જોઈએ, એ નિષેધ નથી આવતો એટલે જીવને અનુભવ ના થઈ જાય છે. નિષેધ આવવો જોઈએ. અનુમોદનાથી વધારે દોષ થાય છે. કરવા ને કરાવવાથી જે પ્રમાણમાં પોતે અપરાધ કરે છે એના કરતા સમગ્ર અપરાધનો વિભાગ અનુમોદનાનો વધારે છે. કેમ કે એને ખબર નથી પડતી કે અહીંયા અપરાધ થાય છે. અનુમોદના થતા અપરાધ થાય છે એને એને ખબર નથી. જાણી અજાણી પણ પક્ષ કરે છે, અનુમોદના કરે છે. એ બધા જે પ્રકાર છે એ જીવને એ અપરાધ કરવા બરાબર એ પોતે કરે એટલું જ ફળ અનુમોદનામાં આવે છે, એથી ઓછું આવતું નથી. એટલે એ વિશે જરા સૂક્ષ્મતાથી વિચારવા યોગ્ય છે. અહીંયા એક વાક્યથી એ વાત નીકળે છે કે જીવ પોતે સ્વરૂપ સ્થિરતા કરવાનો પ્રયત્ન કરે ત્યારે એને નિર્વિકલ્પ ઉપયોગનો ભાવ સમજાય છે. નિર્વિકલ્પ ઉપયોગ એક આરાધન ભાવ છે કે જેમાં આત્મ સ્વભાવ પ્રગટ થયો છે. આત્મ સ્વભાવ પ્રગટ થયેલો હજી સમજાય, એનું વ્યક્ત સ્વરૂપ સમજાય, પછી અવ્યક્ત ના સમજાય એ કઈ બની શકે નહીં. કેમ કે વ્યક્ત છે એ અવ્યક્ત કરતા સ્થૂળ છે. જેને સ્થૂળ નો લક્ષમાં આવે, જ્ઞાનમાં આવે, એને સૂક્ષ્મ ક્યાંથી જ્ઞાનમાં આવે? ચશ્મામાં મોટો અક્ષર નો વાંચે, ઝીણો કેવી રીતે વાંચે? એના જેવી વાત છે. એક લીટીમાં કેટલું રહસ્ય ભર્યું છે, પત્રની એક લીટીમાં કેટલું રહસ્ય છે કે જ્યારે તું સારો સ્વભાવ સમજવા બેઠો છો તો તારે સ્થિરતાનો સ્વસન્મુક્તના પ્રયત્ન સુધી આવવું પડશે. એ પ્રયત્નમાં ભાવ પાસન થશે સ્વરૂપનો. ત્યાં સુધી આગળની જે વાતો છે એ માત્ર બાહ્ય નિમિત્તમાં રહી જાય છે. આ પ્રયત્ન કર્યાથી જ ખરેખર ભાવ ભાષણ આવે છે. પ્રયોગે આવવું પડે. પ્રયોગે આવ્યા એને ઓગ સંજ્ઞા નહીં મટે. શાસ્ત્ર સમજી શકાશે, બીજાને સમજાવી પણ શકાશે, પણ જ્ઞાની કહે એવું જ કોઈ જ્ઞાની પાસેથી સમજીને કહે તો એ વાત બીજાને સમજાય કે ન સમજાય. જેમ કે જ્ઞાની ચાલ્યા ગયા, આયુષ પૂરું થાય કે સ્વર્ગમાં જાય, જ્ઞાની પાસેથી જે લોકોએ સાંભળ્યું છે એવા મુમુક્ષુઓ વિદ્વાનો પંડિતો રહી જાય છે જેનું આયુષ હજી ચાલુ છે. હવે એક નવા માણસો આવે છે જેની શરૂઆત થાય છે, નવી પેઢી આવે છે. જ્ઞાની આમ કહેતા હતા, સમજાય કે ન સમજાય? ન સમજાય. કેમ કે જ્ઞાની પ્રયોગ કરીને કહેતા હતા, પ્રયોગમાં રહીને કહેતા હતા, એટલે એમનો પ્રયોગ વ્યક્ત થતો હતો. પણ તેવી જ ભાષા કહેવા છતાં પણ પ્રયોગની અભિવ્યક્તિ ન થાય. એટલે જે વાત ખરેખર જ્ઞાનીના વચનમાં સમજવામાં આવે એ સિવાય જ્ઞાનીના વચનમાં સમજવામાં ન આવે. એ તો હજી સમજણ પૂરતી વિચારની વાત રહી, સદવિચારની વાત રહી, સત્સમાગમની વાત રહી, સત્શાસ્ત્રની વાત રહી, પણ એથી વધારે ઓગ સંજ્ઞાની નિવૃત્તિ માટે તો પોતે પ્રયોગમાં આવે ત્યારે એને સમજાય, ને ત્યાં સુધી એને ઓગ સંજ્ઞાની નિવૃત્તિ ન થાય. હવે વિચાર કરી લેવું કે આપણે આટલા વર્ષથી સમજવા બેઠા છીએ, ઓગ સંજ્ઞા ગઈ છે કે નથી ગઈ? વર્ષોથી ગુરુદેવ પાસેથી સાંભળ્યું, વર્ષોથી શાસ્ત્રો વાંચ્યા, સ્વાધ્યાય કર્યો, અને અનેક બીજા વિદ્વાનો પાસેથી પણ સાંભળવાનું મળે, પણ જ્યાં સુધી પોતે પ્રયોગે ન ચડે ત્યાં સુધી એને ઓગ સંજ્ઞાની નિવૃત્તિ થાય નહીં, ત્યાં સુધી ખરેખરો આત્મ સ્વરૂપનો સાચો નિર્ણય, યથાર્થ નિર્ણય થાય નહીં. આ એક વાક્યમાં આટલી વાત કરવી છે. પાંચસો ને છ્યાસી થયો, 587માં, 585 થયો, 86માં પત્ર પણ શોભાજીભાઈ ઉપરનો છે. ઓમ કરીને લખે છે. શોભાજીભાઈના પત્રોમાં તત્વનો વિષય ઘણો વ્યક્ત થયો છે, પ્રગટ થયો છે. વધારે વિચારવાનું સાધન થવા આ પત્ર લખ્યું છે. શું કહે છે? તમે વિચારો છો એટલી વાત રાખી, વિશેષ વિચારો એના માટે આ પત્ર તમને સાધન થશે એમ કરીને આ પત્ર લખ્યું છે. મથાવું જે બાંધ્યું છે પત્રનો કે પૂર્ણ જ્ઞાની શ્રી ઋષભદેવ આદિ પુરુષોને પણ પ્રારંભ ઉદય ભોગવે ક્ષય થયો છે. તો અમ જેવાને તે પ્રારબ્ધ એવું ભોગવવો જ પડે એમાં કાંઈ સંશય નથી. ઋષભદેવ ભગવાનને પણ 84 લાખ પૂર્વનો આયુષ હતો. 83 લાખ પૂર્વ એ પ્રારબ્ધ ઉદય ભોગવવામાં પસાર કર્યા છે. છેલ્લા 1 લાખ પૂર્વમાં એમને કેવળ જ્ઞાનાદિ દશા થઈ છે. તો અમારા જેવાને તે પ્રારબ્ધ ભોગવવો પડે એમ દરેક માણસને પૂર્વ સંચિત કર્મો તો હોય છે બાંધેલા, કેમ કે જ્યારે જ્યારે જીવ ઉદયમાં જાય છે ત્યારે નવા કર્મોને સંચિત કરે છે, બાંધે છે. એટલે એ તો ગમે ત્યારે જ્ઞાન દશા પ્રગટે ત્યારે પૂર્વનો તો સ્ટોક અજ્ઞાન ભાવે બાંધેલા કર્મનો જથ્થો તો એને સ્ટોકમાં હોય છે, એટલે એને ભોગવવું પડે એમાં કોઈ સંશય નથી. માત્ર ખેદ એટલો થાય છે કે અમને આવા પ્રારબ્ધ ઉદયમાં શ્રી ઋષભદેવાદી જેવી અવિષમતા રહે એટલું બળ નથી, અમારો એટલો પુરુષાર્થ નથી. ભગવાન પણ ચતુર્થ ગુણ સ્થાને હતા, પોતે પણ ચોથા ગુણ સ્થાને છે, છતાં ઋષભદેવ ભગવાનની સામે જોઈને એમ કહે છે કે કુડા કુડી સાગર બે ગયો ને, તો ચોથો આરો ગયો ને, એ કુડા કુડી સાગર નો પિરિયડ ગયો, એટલે લાંબે લાંબે ઉપયોગ મૂક્યો. કે એમને જે પ્રારબ્ધ ઉદય વખતે જે પુરુષાર્થનું બળ હતું ગ્રસ્ત અવસ્થામાં, એ બળ અમારી પાસે નથી. આ અમારે ખેડનો વિષય છે. એમની પાસે જે મૂડી હતી એ મૂડી અમારી પાસે નથી, એમ કે છે. પ્રારબ્ધને ભોગવવા માટે આત્મ સ્વરૂપનું જે પુરુષાર્થનું બળ જોઈએ સ્વરૂપ પ્રત્યેનું, એ બળ એમની પાસે હતું એ અમારી પાસે નથી. સર્વાર સિદ્ધિમાંથી આવ્યા છે દર્શન લઈને પુરુષોત્તમ ભગવાન. અવિષમતા રહે એવું બળ અમારી પાસે નથી, એમ કે છે. જો ક્યાં પોતાની સરખામણી કરે છે, અને તેથી આ તો કાંઈ ન હોય તો જ્ઞાની જ્ઞાની ની યાર સરખામણી કરે, હજી કાંઈ ઠેકાણું પોતાનું ન હોય તો જ્ઞાની ને રાગદ્વેષ થાય છે, જ્ઞાની ને પરિગ્રહ હોય છે, જ્ઞાની પણ પ્રવૃત્તિ કરે છે, શું એમ કરીને સરખામણી કરવા માંડે. આ તો કહે છે જ્ઞાની હોય એ બીજા જ્ઞાનીથી પોતે કેટલા હીણા છે એ બીજાને કહે છે, બીજાને એ વાત જાહેર કરે છે, પ્રસિદ્ધ કરે છે પોતાના દોષને. કે આવા પ્રારબ્ધ ઉદયમાં શ્રી ઋષભદેવ આદિ જેવી અવિષમતા રહે એટલે સંભાળ રહે, અવિષમતા એટલે રાગ પણ ન થાય દ્વેષ પણ ન થાય, એ વિષમ પરિણામ છે. એટલું બળ નથી અમારી પાસે, અને તેથી પ્રારબ્ધ ઉદય છતાં વારંવાર તે અપરિપક્વ કાળે છૂટવાની કામના થઈ આવે છે. કે જે આ રાગદ્વેષના નિમિત્ત છે ને એને ત્યાગીને છોડીને નીકળી જઈએ તો સારું. આમાં હારી જવાય છે, ક્યારેક ક્યારેક હારી જવાય છે. રાગના નિમિત્તોમાં રાગ થઈ જાય છે, દ્વેષના નિમિત્તોમાં દ્વેષ થઈ જાય છે. ભલે ચારિત્ર મોહનો છે પણ એ મહાપુરુષોનું ઊંધો આલંબન નથી લેતા. કે ચક્રવર્તીને છ ખંડ હોય છે, અમારે શું વાંધો, ભરત છે, ભરત ચક્રવર્તીને છ ખંડ હતા, એમની પાસે બળ હતું, મારી પાસે ક્યાં બળ છે, એમ કે છે. મારે આ રાગ દ્વેષના નિમિત્ત વચ્ચે રહેવાની મને ઈચ્છા થતી નથી, છૂટવાની ભાવના થઈ આવે છે. કામના એટલે છૂટવાની ભાવના થઈ આવે છે કે આમાંથી છૂટીએ તો સારું, આમાંથી છૂટીએ તો સારું. આ રસ નથી એ સ્પષ્ટ થાય છે કે પોતાને જે સંયોગ છે, જે સંગ છે એનો રસ નથી, એનાથી પોતે ઉદાસીન કેટલા છે. છૂટવાની કામના થઈ આવે છે કે જો આ વિષમ પ્રારબ્ધ ઉદયમાં કાંઈ પણ ઉપયોગની યથાર્થતા ન રહે, ત્યારે જે ચૂકી ગયા, કેમ કે બળ એટલું નથી, સૌક્ષમ સંકેત છે ને, ક્યારેક ચૂકી ગયા તો ફરી આત્મસ્થિરતા થતાં વળી અવસર ગવેશવો જોશે. એકવાર છૂટે તો વળી ઉપર ચડતા કેટલો ટાઈમ જાય કોને ખબર છે, લેનારા અંતર્ભૂતમાં પણ લે છે, કાળ જાય છે એને કેટલા ભાવ જાય છે એનો મેળ નથી, એટલે એનો મેક્સિમમ અર્ધપુત્ગલ પરાવર્તન કાળ લીધો છે. સાદી મિથ્યા દ્રષ્ટિઓ નિવોડવા ચાલ્યા જાય મિથ્યા દર્શન આવ્યા પછી, સમ્યક દ્રષ્ટિને તો મનુષ્યને દેવ સિવાય બીજી બે ગતિ નિષેધ થઈ જાય છે, છૂટી જાય છે, વિચ્છેદ જાય છે. પણ જો મિથ્યાત્મા આવી જાય તો નિગુણ સુધી ગયો જાય. અત્યારે નિગુણમાં એવા કેટલા કે અનંતા, સાદી મિથ્યા દ્રષ્ટિ અનંતા છે નિગુણની અંદર. આજે આજની તારીખમાં મેં વિરાધના કરી સ્વરૂપને, સ્વરૂપની વિરાધના કરી છે, આરાધના છોડીને વિરાધના કરી, શુભની રુચિ કરી, અશુભની રુચિ કરી, કુદગળની રુચિ કરી, દોષની અવગુણની રુચિ કરી, નિર્દોષ પવિત્ર સ્વભાવની રુચિ ન કરી, બધા ને પછી તો થઈ જ જાય, એકની કરે તો આનંદતા નહીં થઈ જાય. કે જો પણ એનું કાંઈ થયું તો આત્મસ્થિરતા થતાં વળી અવસર જોઈશું જોઈશે અને પશ્ચાતાપૂર્વક દેહ છૂટશે. અરે રે, આ સ્થિતિ છૂટી ગઈ. કાળનો અનુભવ છે ને, પોતાનું તો જાતિ સ્મરણ છે. પશ્ચાતાપૂર્વક દેહ છોડેલો છે, પાછું અનુસંધાન કર્યું છે, હવે છોડવું નથી. આ તૈયારી ચાલે છે, એમાંથી આ વચનો નીકળ્યા છે, શેમાંથી આ વાત ઉગી છે. ભૂતકાળમાં અનુભવમાં આવ્યા છે, મિથ્યાત્મા આવ્યા છે, આ વખતે પણ મનુષ્ય જન્મ સમ્યક સહિત નથી. 24મી વર્ષે સમ્યક દર્શન લીધું છે, 28મું વર્ષ ચાલે છે. 24મી વર્ષે સમ્યક દર્શન થયા પછી દશા બહુ સારી છે, પ્રવૃત્તિને અનુકૂળ પોતાની સ્થિતિ નથી. આ પ્રવૃત્તિ સુગાનિધિ જ લખે છે, જ્યાં રહેના નહીં ચાહતે ઉસકે સાથ રહેના પડતા હૈ, જિસકે સાથ રહેના નહીં ચાહતે ઉસકે સાથ રહેના પડતા હૈ. પછી કહેતા હતા, મેં અમારી વાત લખી છે, નહોતું ગમતું કે જિસકે સાથ બોલના નહીં ચાહતે ઉસકે સાથ બોલના પડતા હૈ. રહેવું બોલવું એને છૂટવું છૂટવું જ હોય છે. એ ત્યાં હવે જ્ઞાન થઈ ગયું એટલે વાંધો નથી. સમયક દ્રષ્ટિને તો છ ખંડો હોય, એ આલંબન જનક વિનયાદીનું કોઈ આલંબન લેતા નથી. આલંબન લેવા માટે વાત પણ નથી શાસ્ત્રમાં. છૂટવું છૂટવું કેવી રીતે થાય છે એ વાત કરે છે. હા, ત્યાં સ્વરૂપની વિરાધના થાય છે. સ્વરૂપની ખબર નથી એટલે કાંઈ કાંઈક ને કાંઈક તો જીવ આરાધન કરે છે. કોનું આરાધન કરે? વિભાવ ભાવનું આરાધન કરે અને પરદેવને અનુસરે. સ્વભાવના આરાધનમાં એક તેનો છૂટકો થાય એવું છે, બાકી બધું અકર્તવ્ય છે, કર્તવ્ય નથી. આમ છે, શું કહેશે જુઓ, આ તો દરેકે વિચારવા જેવું છે. એમણે ભલે પોતા માટે લખવા, પણ મનુષ્ય પર્યાયમાં જેટલા છે એ બધાએ વિચારવા જેવું છે. કે જો ઉપયોગની યથાર્થ્યતા ન રહી, એટલે ઉપયોગ એટલે અહીંયા પોતાના પુરુષાર્થની સાવધાનીની સ્વરૂપ સાવધાનીની યથાતથ્ય સ્વરૂપની સાવધાની ન રહી તો પશ્ચાતાપૂર્વક મિથ્યાત્વ સહિતમાં દેહ છૂટશે. સામાન્ય રીતે મિથ્યાત્વ સહિત મનુષ્ય દેહ છૂટે એટલે મનુષ્ય દેહ મળવાનો બહુ લાંબો સમય પડી જાય છે. લગભગ તો બહુભાગના જીવોને અનંત કાળે જ મનુષ્ય દેહ આવે છે. કોઈ જીવોને વચ્ચે આવી જાય છે હવા હોય તો, બાકી લગભગ મોટા ભાગના જીવો મનુષ્ય દેહ છોડે એટલે અનંત કાળે પછી મનુષ્ય પર્યાયનો પત્તો લાગે. આ પરિસ્થિતિ એટલે ખ્યાલ છે પોતાને, પશ્ચાતાપૂર્વક દેહ છૂટશે એવી ચિંતા અમને ઘણી વાર થઈ આવે છે. આ ભય થાય છે, બીજો ભય નથી, ભવનો ભય છે. આ ભયમાં મેં ઉભા છે. પોતે 28મી વર્ષે એવી અંદરની અધ્યાત્મ દશા છે તો પણ અંદર ખાને આ ભયમાં ઉભા છે. હું મૂકશું કેટલો ભય હોવો જોઈએ એના બદલે એને નિર્ભય થઈને ખાય પીએ ને લહેર કરે ઉટકેલી થાળીમાં સરસ મજાનું ભાવતું ભોજન મળે, દાળ ભાળી થયું હોય તો એમાં ખબર કાલે કે મોઢું બે ચાર જગ્યાએથી માખું થઈ જાય. શું ભાવતી ચીજ હોય ને, આમ એવા રસ્તે ભાવ ધર્મનો ડર નથી, એવી મજાની ઊંઘ આવી જાય. સરખી ઊંઘ આવે છે, સરખું ખમું, ખાવાનું પણ સરખું, ભૂખ લાગે છે, પાચન પણ સરખું છે. શું શરીર પણ તંદુરસ્ત છે, શરીર ના વખાણ કરે, કોના વખાણ કરે, તારા કરસ કે તારી જેલ ના હે, અને ઊંઘે એવી મજાની સરસ આવે છે, એક ઊંઘે આપણે સવાર પડી જાય, કઈ ફિકર નથી, હું ક્યાં વિયોજીશ એમ કે આ ચિંતા જ્ઞાનીઓ કરે છે, સાધક આત્માઓ આ ચિંતા કરે છે. નહીં નહીં નહીં, હજારમાં નહીં, લાખોમાં, લાખો મનુષ્ય મનુષ્ય પર્યાય છોડે એમાં કોક ને જ નજીકમાં મનુષ્ય પર્યાય હોય, હજારોમાં નહીં, એવું છે. મનુષ્ય પર્યાયની બહુ કિંમત છે ભાઈ. શું જીવ ભૌતિક કાર્યોમાં, બહારના કાર્યોમાં, સંસારિક કાર્યોના જાવા નાખે છે, પણ આ મનુષ્ય પર્યાયની બહુ કિંમત છે, ઘણી કિંમત છે. સાધી લઈએ તો અહીંયા ઢોકળું છે આત્મહિત, નહીતર દીવા પાછળ અંધારું છે, એવી મોટી ખાણ ખીણ છે, કઈ ગુતું હાથ આવે એવું નથી, જડે એવું ક્યાંક ગયો, અંટોળિયામાં તણખલું ક્યાંક ગયું, આ સંસારનો વંટોળ છે. ટ્રાફિક જોઈ શકે ને કેવો જાય છે, આને બધા જતા હોય, સવારે આમ જતા હોય, આને આમ જતા હોય, હા મોટા મોટા શહેરના વંટોળે ચડેલી વાતો છે બધી, ક્યાં જાય ક્યાં પત્તો લાગે એની જ ગતિમાં, બહુ ભાગ કાળ તીરી જ ગતિમાં જાય, તીરી જ ગતિમાં પછી અસુખની પણ ચાલુ થઈ જાય છે, પછી તો અશક્તિ અશક્તિને વધારે, શક્તિ શક્તિને વધારે, ને અશક્તિ અશક્તિને વધારે, સીધી વાત છે. એક માણસ ગરીબ થાય તો ગરીબ જ થતો જાય, પૈસા વાળો થતો હોય પૈસા વાળો થતો જાય છે, એનું કારણ શું છે કે અશક્તિ અશક્તિને વધારે છે, એમ પરિણામ હીણા થયા, ઓર હીણા થઈ જાય, બીજી ગતિમાં જાય ત્યાં અહીંથી હીણા થઈ જાય. માણસ કે શું કરીએ ભાઈ, પેટ ભરવા માટે પાપ કરીએ છીએ, ચકલાને એવું જ છે, નાના નથી મળતા તો એ ખાય છે, જીવડા ખાય છે, આમ તો કઈ બહુ પાપી પ્રાણી ના દેખાય, આ કબૂતર ભોળા પણ પ્રાણી કેમ, ભોળો કબૂતર જેવો માણસ ખાય જીવડા, માંસાહાર છે, નાના ના મળે શું કરે, પેટ ભરવામાં માંસાહાર, પરિણામનો વિવેક કરવાની ત્યાં સંઘની પંચેન્દ્રિય હોય તો વિચાર શક્તિ નથી રહેતી, મનુષ્યમાં જે વિચાર શક્તિ છે એ વિચાર શક્તિ ત્રીજ ગતિમાં નથી રહેતી, સંઘની હોય તો અસંગની તો છે જ નહીં વિચાર શક્તિ, એને તો વિચાર કરવાનું જ ટળી ગયું સાધન, એ બધી વિરાજનાનું પરિણામ છે, એટલે અનંત કાળ કાઢે છે એ પરિસ્થિતિ. હજારમાં એક બે ને મનુષ્ય પણ મળે, 998 નહીં મળે એમ નથી, લાખોમાં કોકને મળે, માટી બધા જાય અધોગતિમાં, અને એ ત્રીજ જ ગતિનું પેટ બહુ મોટું છે, ત્યાં સંખ્યાનો પાર નથી, બે સુમાર બીજે બધે સંખ્યા ત્રણ ગતિમાં ઓછી છે, અને સંખ્યાનો પાર નથી, મોટું પેટ છે ત્યાં વ્યાજા, એટલે ચેતવા દેવું, અને એમાં જેને આયુષ્ય ઘણું ભોગવી લીધું મનુષ્યપણાનું એને વિશેષ ચેતવા દેવું છે, 40 ઉપર ગયા એને રેડ લાઇટ આવી જાય છે, લાલ બત્તી આવી ગઈ, ધીમો થા હવે હવે વેગ તારો ઓછો કર, સંસાર બાજુનો વેગ ઓછો કર, આ પાછો વાળીને જો આત્મકલ્યાણ કરવા જેવું છે, સાધી લેવા જેવું છે, ચીકો તો પત્તો લાગશે, એવી ચિંતા કરે છે જીવન. ઋષભદેવ ભગવાનને સ્મરણમાં રાખીને ચિંતા કરે છે, પોતાને સ્મરણ કરે છે ઋષભદેવ ભગવાનના પુરુષાર્થ પોતે, કે જો ક્યાંક ઉપયોગમાં ફેરફાર થઈ ગયો, અસ્થિરતા આવી ગઈ, તો સ્થિરતા કોને ખબર પછી ક્યારે આવે, પશ્ચાતાપૂર્વક દેહ છૂટશે એવી ચિંતા ઘણી વાર થઈ આવે છે, કોઈ કોઈ વાર ત્યાં સુધી ચિંતા થાય છે, એટલે શું છે પોતાને એકદમ આગળ વધવું છે, જોર કરે છે, પુરુષાર્થ જોર કરે છે એમ બતાવે છે. આ પ્રારબ્ધ ઉદય મટી નિવૃત્તિ કર્મ વેદવારું પ્રારબ્ધનો ઉદય થવા આશય થયા કરે છે, પ્રવૃત્તિ કર્મ નહીં પણ નિવૃત્તિ કર્મ, કેમ કે એ કર્મો થઈ છે, પ્રવૃત્તિમાંથી નિવૃત્તિના સંયોગ થાય પ્રકાર થાય એ પણ એક કર્મનો ઉદય છે, તો કે આ પ્રારબ્ધ ઉદય મટીને નિવૃત્તિ કર્મ વેદવાળો પ્રારબ્ધ નો ઉદય એને ધર્મ નથી માનતા, પ્રવૃત્તિ છોડીને નિવૃત્તિ તો ઘણા નિવૃત્તિ લઈ લે છે, એક જાતનો ઉદય છે. પણ અમને એવો ઉદય થવાનો આશય રહ્યા કરે છે આ પરિણામમાં, કે જેથી અમે નિવૃત્તિ કાળે આત્મ સાધનામાં વિશેષપણે આવિર્ભૂત થઈ શકીએ. પણ તે તરતમાં એટલે એકથી દોઢ વર્ષમાં થાય એમ તો દેખાતું નથી. આ વિચાર કરે છે ત્યારે વર્ષ દોઢ વર્ષમાં તો કાંઈ થાય એવું દેખાતું નથી, અને પળ પળ જેવી કઠણ પડે છે. વર્ષ દોઢ વર્ષ તો આ દુકાન છૂટે એવું લાગતું નથી. મુંબઈ બેઠા છે, ધંધામાંથી છૂટા થવું ભાગીદારોને સંકેત કરી દીધો છે, તમે બધા સંભાળતા થાવ ને સંભાળો, હું એમાં નહીં રહી શકું. 28મે વર્ષે તો લા લોકોએ ના પાડી શકે, નહીં આપના વગર તો અમે ચાલી શકીએ જ નહીં, એમાં અમારું કામ ને તમારા સિવાય કાંઈ થઈ જ ન શકે, તમારે તો તમને તો છોડવા જ નથી, તમારું નામ તો કાઢવાનું જ નથી. જે પોતે પથારો છે ધંધાનો, પોતાના હિસાબે જે કરેલો છે એ પણ મોટો વેપાર હતો. ઝવેરાતમાં શું છે, કોઈ ચીજ વેચાય તો તરત વેચાય, નહીતર કોઈ 6 મહિને વેચાય, કોઈ 12 મહિને વેચાય, કોઈ એથી વધારે વર્ષે 2 વર્ષે વેચાય. નફો ઘણો હોય છે એમાં, પણ એને ઘરાક આવે ત્યારે ખપે એના જેવી ચીજ છે, એ વેચવા જવાનો ખપે એવું નથી. અને વેચવા જાવ તો વેચાઈ જાવ એના જેવું છે, એ જાતનો એક પ્રકારનો જે ધંધો છે. એટલે હજી 1 થી 1.5 વર્ષ થાય એમાંથી છૂટું થવાય એમ તો દેખાતું નથી, અને 1.5 વર્ષમાં એક એક પળ જાવી મારે કઠણ છે. આ જો કેવી વેદના થઈ છે, હવે એક એક પળ જેવી કઠણ પડે છે. 1 થી 1.5 વર્ષ પછી પ્રવર્તિકર્મ વેદવાળો ઉદય કેવળ પરિક્ષણ થશે એમ પણ લાગતું નથી, પણ કંઈક ઉદય વિશેષ મળો પડશે એમ લાગે છે. એટલે 1 વર્ષમાં 1-2 મહિના નિવૃત્તિ લેતા હતા, કદાચ 4-6 મહિના 8 મહિના નિવૃત્તિ લઈ શકાય એમ લાગે છે. પણ સાવ મૂકી દેવા છે કે છૂટી જશે એવું દેખાતું નથી. એટલે આ નિવૃત્તિ થોડી વધશે અને પ્રવૃત્તિનો ઉદય પરીક્ષણ થશે થોડો એમ લાગે છે. આ અનુમાન કર્યું છે પોતે. પછી 29મા વર્ષે તો ઠીક ઠીક પ્રમાણમાં નિવૃત્ત થયા છે, 30મા વર્ષે પણ લગભગ નિવૃત્ત જેવા છે. પછી આત્માની કેટલીક અસ્થિરતા રહે છે, પરિણામની અંદર આત્માની કેટલીક અસ્થિરતા રહે છે. અને ગયા વર્ષનો મોતી સંબંધી વ્યવહાર લગભગ પતવા આવ્યો છે. જો ગયા વર્ષનો મોતીનો વેપાર છે, એટલે એક વેપાર શરૂ કરે તો એક એક વર્ષ ચાલે એ આમાંથી નીકળે છે, કે ગયા વર્ષનો મોતીનો વેપાર આ વર્ષે લગભગ પતવા આવ્યો છે. પણ આ પરિગ્રહમાં તો થોડીક એમણે વ્યવહારિક વાત કરી છે, અને કોઈ કોઈ પત્રમાં તો આથી વ્યવહારિક વાત છે એ કાપીને પણ પત્રો મૂકેલા છે. વિશેષ